એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતા મિત્રોનું સ્વાગત છે અમારી આ ખાસ ચર્ચામાં.
નમસ્કાર. આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવાના છીએ જે એમ કહીએ કે આપણી રોજિંદી જિંદગીનો એક અદ્રશ્ય પણ મહત્વનો ભાગ બની ગઈ છે.
હા,
હું વાત કરી રહી છું મશીન ટ્રાન્સલેશનની, એટલે કે કમ્પ્યુટર દ્વારા થતા ભાષા અનુવાદની.
હા, અને આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આપણે બધા ગૂગલ ટ્રાન્સલેટ કે એવી બીજી એપ્સ વાપરીએ છીએ, ક્યારેક ફરવા ગયા હોઈએ ત્યારે, ક્યારેક ઓનલાઈન કશુંક વાંચવા માટે.
બરાબર.
પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ જાદુ જેવું કામ કમ્પ્યુટર કરે છે કેવી રીતે? આજે આપણે થિયરી પોઇબોના સંશોધન અને એમના પુસ્તકના આધારે આ ટેકનોલોજીના મૂળ સુધી, એટલે કે એની અંદરની વાતો સમજવાનો પ્રયત્ન કરીશું.
બિલકુલ. અને આ સમજવું જરૂરી પણ છે, કારણ કે જુઓ, ભાષા એ ફક્ત શબ્દો નથી, એ સંસ્કૃતિ છે, વિચાર છે.
સાચી વાત.
તો જ્યારે મશીન અનુવાદ કરે ત્યારે એ શું ખાલી શબ્દો બદલે છે કે પછી અર્થ અને ભાવને પણ સમજી શકે છે? આ જાણવું બહુ જરૂરી છે. એની શક્યતાઓ શું છે, મર્યાદાઓ શું છે?
તો ચાલો શરૂ કરીએ આ ટેકનોલોજીની રસપ્રદ સફર.
ચોક્કસ. પહેલા વાત કરીએ લેખક થિયરી પોઇબોની.
હા,
તેઓ કોઈ સામાન્ય ટેકનોલોજી એક્સપર્ટ નથી. તેઓ ફ્રાન્સની ખૂબ જ જાણીતી સંશોધન સંસ્થા CNRS માં સિનિયર રિસર્ચર છે.
ઓ વાહ.
અને પેરિસની એકોલ નોર્મલ સુપિરિયર સાથે પણ જોડાયેલા છે, એટલે એમનું કામ ખૂબ ઊંડાણપૂર્વકનું છે.
અને એમની ખાસિયત શું છે? મતલબ આ વિષયમાં એમનું પ્રદાન શું છે?
એમની ખાસિયત એ છે કે તેઓ કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, એટલે કે NLPના નિષ્ણાંત છે.
અચ્છા.
એટલે એ ભાષા કેવી રીતે કામ કરે છે એ પણ સમજે છે, અને કમ્પ્યુટર એને કેવી રીતે શીખી શકે એ પણ સમજે છે. આ બંનેનું મિશ્રણ બહુ ઓછા લોકોમાં હોય છે.
અને સાંભળ્યું છે કે એમણે આ ફિલ્ડનો આખો વિકાસ જોયો છે.
હા, એ સૌથી મહત્વની વાત છે. શરૂઆતના જે નિયમ આધારિત સિસ્ટમ હતી ત્યાંથી લઈને આજના જે એડવાન્સ ન્યુરલ નેટવર્ક્સ છે, આખી જર્નીના તેઓ સાક્ષી રહ્યા છે. અને એમનો પોતાનો ઉછેર દ્વિભાષી વાતાવરણમાં થયો છે, અને આંતરરાષ્ટ્રીય સંશોધનનો અનુભવ પણ છે. એટલે ભાષાની વિવિધતા અને અનુવાદના જે પડકારો છે એને સમજવા માટે એમની પાસે એક અલગ જ દ્રષ્ટિ છે.
એટલે એમનો વિશ્લેષણ ખાલી ટેકનિકલ નહીં પણ ભાષા અને સંસ્કૃતિના પાસાઓને પણ આવરી લે છે.
બરાબર. એટલે જ આ જટિલ વિષયને તેઓ ખૂબ સારી રીતે સમજાવી શકે છે.
તો એમના સંશોધનનો મુખ્ય મુદ્દો શું છે? મતલબ પોઇબો શું કહેવા માગે છે આ મશીન ટ્રાન્સલેશન વિશે?
જુઓ, પોઇબોનો મુખ્ય ભાર એ વાત પર છે કે મશીન ટ્રાન્સલેશન એ કોઈ સાદી યાંત્રિક શબ્દ બદલવાની પ્રક્રિયા નથી.
હા,
એ ખરેખર તો એક બહુ મોટો વૈજ્ઞાનિક પડકાર છે. પડકાર એ છે કે કમ્પ્યુટર માનવ ભાષાના અર્થને કેવી રીતે સમજે, એના અલગ અલગ સંદર્ભોને કેવી રીતે પકડે, અને ભાષામાં જે સાંસ્કૃતિક સૂક્ષ્મતા છુપાયેલી હોય છે એને એક ભાષામાંથી બીજી ભાષામાં સચોટ રીતે કેવી રીતે રજૂ કરે, આ મુખ્ય પ્રશ્ન છે.
એટલે વાત ખાલી શબ્દકોશ કે ગ્રામરના નિયમોની નથી, પણ એની પાછળ જે ભાવ છે, જે અર્થ છે, એને પકડવાની છે.
બિલકુલ. પુસ્તક એ જ સવાલ ઉઠાવે છે, શું મશીન ભાષાની અસ્પષ્ટતા સમજી શકે? મતલબ એક જ શબ્દના અનેક અર્થ હોય તો મશીન કયો અર્થ પકડશે?
હા, આ તો મોટો પ્રશ્ન છે.
અને કટાક્ષ, રમૂજ, લાગણી, આ બધું મશીન કેવી રીતે ટ્રાન્સલેટ કરશે? બે ભાષાઓ વચ્ચેના જે સાંસ્કૃતિક તફાવત છે એનું શું? આ પુસ્તક આપણને આ ટેકનોલોજીના ઇતિહાસ, એ કેવી રીતે કામ કરે છે અને એની અસરો શું છે એની ઊંડી સમજ આપે છે.
તો ચાલો આ ઇતિહાસ અને કાર્યપદ્ધતિમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ આ મશીન ટ્રાન્સલેશનની?
આનો વિચાર તો છેક બીજા વિશ્વયુદ્ધ પછી આવ્યો. શીતયુદ્ધનો સમય હતો, લગભગ 1940-50નો દાયકો.
અચ્છા.
ત્યારે અમેરિકા જેવી મહાસત્તાઓને રશિયન જેવી ભાષાઓમાં લખાયેલા વૈજ્ઞાનિક લખાણો, ગુપ્તચર માહિતી, આ બધું ઝડપથી સમજવાની જરૂર હતી.
હા, જરૂરિયાત જ સંશોધનની જનની છે.
બરાબર. આ જરૂરિયાતમાંથી જ કમ્પ્યુટર દ્વારા અનુવાદનો વિચાર જન્મ્યો.
અને પહેલો કોઈ મોટો પ્રયોગ થયો ડેમોન્સ્ટ્રેશન જેવું?
હા, 1954માં જ્યોર્જટાઉન યુનિવર્સિટી અને IBM મળીને એક પ્રયોગ કર્યો. એમાં એમણે રશિયનના અમુક લગભગ 60 જેટલા વાક્યો પસંદ કરીને એનું અંગ્રેજીમાં સફળતાપૂર્વક અનુવાદ કરી બતાવ્યો.
ઓહ, 1954માં.
હા, ભલે એ બહુ લિમિટેડ હતું, પસંદ કરેલા વાક્યો, નાનો શબ્દભંડોળ, પણ એણે દુનિયાભરમાં ભારે ઉત્સાહ જગાવ્યો. લોકોને લાગ્યું કે બસ હવે થોડા જ સમયમાં મશીન બધી ભાષાઓનું પરફેક્ટ ટ્રાન્સલેશન કરી શકશે.
પણ એવું થયું નહીં ખરું ને? શરૂઆતમાં કઈ રીતે પ્રયત્ન થયો?
શરૂઆતમાં એટલે કે લગભગ 1950થી 1980 સુધી મુખ્ય ફોકસ નિયમ આધારિત સિસ્ટમ પર હતો, જેને RBMT કહેવાય છે, રૂલ બેઝ્ડ મશીન ટ્રાન્સલેશન.
નિયમ આધારિત એટલે?
વિચાર એવો હતો કે જો આપણે કમ્પ્યુટરને બંને ભાષાના વ્યાકરણના બધા નિયમો શીખવી દઈએ, મોટા મોટા શબ્દકોશો ફીડ કરી દઈએ, તો એ નિયમો પ્રમાણે અનુવાદ કરી દેશે.
સિમ્પલ લાગે છે.
હા, પણ આમાં ઘણા અલગ અલગ એપ્રોચ હતા. એક હતું ડાયરેક્ટ ટ્રાન્સલેશન, એટલે શબ્દનું શબ્દશઃ ભાષાંતર. પછી આવ્યું ટ્રાન્સફર સિસ્ટમ, જેમાં વાક્યની રચનાના નિયમો પણ ધ્યાનમાં લેવાતા. અને સૌથી મહત્વાકાંક્ષી હતો ઇન્ટરલિંગ્વાનો આઈડિયા. એનો વિચાર તો એવો હતો કે બધી ભાષાઓને એક કોમન મધ્યસ્થી વિચાર ભાષામાં ફેરવીએ અને પછી ત્યાંથી જે ભાષામાં અનુવાદ જોઈતો હોય એમાં કરીએ.
વાહ, આ તો બહુ મોટો આઈડિયા હતો, પણ ચાલ્યો કેમ નહીં?
ચાલ્યો નહીં કારણ કે માનવ ભાષા એ નિયમો કરતા અપવાદોથી વધુ ભરેલી છે.
ખરું.
દરેક ભાષામાં એટલી બધી જટિલતા, સંદર્ભ પ્રમાણે બદલાતા અર્થ, સાંસ્કૃતિક જોડાણો, આ બધાને નિયમોમાં બાંધવું લગભગ અશક્ય સાબિત થયો.
એટલે દરેક અપવાદ માટે નવો નિયમ બનાવવો પડે.
હા, અને એ નિયમો પાછા એકબીજા સાથે ટકરાય. પરિણામે જે અનુવાદ થતા હતા એ બહુ જ અણઘડ, રોબોટિક લાગતા હતા. અને પછી 1966માં એક એલ્પાક રિપોર્ટ આવ્યો, જેને લગભગ આખી રિસર્ચની દિશા પર જ પ્રશ્નાર્થ મૂકી દીધો. એણે કહ્યું કે મશીન ટ્રાન્સલેશન માનવ અનુવાદની નજીક પણ નથી પહોંચી શક્યું અને આના પર પૈસા ખર્ચવા બરાબર નથી.
ઓહ, એટલે આનાથી તો નિરાશા ફેલાઈ ગઈ હશે ને?
હા, ઘણા વર્ષો સુધી આ ક્ષેત્રમાં બહુ પ્રગતિ ન થઈ, ફંડિંગ પણ ઓછું થઈ ગયું.
તો પછી ખરી ક્રાંતિ, પહેલો મોટો બદલાવ ક્યારે આવ્યો?
એ આવ્યો લગભગ 1990ના દાયકામાં. IBMના કેટલાક સંશોધકોએ એક સાવ નવો જ વિચાર રજૂ કર્યો.
શું વિચાર હતો?
એમણે કહ્યું, આપણે કમ્પ્યુટરને નિયમો કેમ શીખવીએ છીએ? એના કરતાં આપણી પાસે જે લાખો કરોડો અનુવાદ થયેલા વાક્યો છે એ ડેટા જ કમ્પ્યુટરને આપીએ અને એને જાતે જ શીખવા દઈએ કે કયા શબ્દો કે વાક્યો સામાન્ય રીતે સાથે વપરાય છે.
વાહ, એટલે નિયમોને બદલે ડેટા.
બરાબર. આ હતો આંકડાકીય મશીન ટ્રાન્સલેશનનું ઉદય, સ્ટેટિસ્ટિકલ મશીન ટ્રાન્સલેશન, SMT. આ હતી પહેલી મોટી ક્રાંતિ.
આ કેવી રીતે કામ કરતું હતું? મતલબ ડેટામાંથી કેવી રીતે શીખે?
આ માટે જરૂર પડી પેરેલલ કોર્પસની, એટલે કે એવો ડેટા જેમાં એક જ લખાણ બે ભાષામાં ઉપલબ્ધ હોય.
જેમ કે
કેનેડાની સંસદની કાર્યવાહી, એ અંગ્રેજી અને ફ્રેન્ચ બંનેમાં પ્રકાશિત થાય છે, અથવા યુરોપિયન યુનિયનના દસ્તાવેજો. આવા મોટા ડેટાસેટનો ઉપયોગ કરીને SMT સિસ્ટમ સંભાવના, પ્રોબેબિલિટીના આધારે અનુવાદ કરવાનું શીખી.
સંભાવના એટલે કેવી રીતે?
એ જોતી કે દાખલા તરીકે ફ્રેન્ચ શબ્દ લા મેઝો બ્લાંશ માટે અંગ્રેજીમાં ધ વ્હાઇટ હાઉસ આવવાની સંભાવના કેટલી છે અને હાઉસ ધ વ્હાઇટ આવવાની શક્યતા કેટલી છે.
અચ્છા.
એ લાખો ઉદાહરણોમાંથી શીખતી કે કયા શબ્દો કે શબ્દ સમૂહોનું જોડાણ સૌથી વધુ સંભવિત છે. આમાં બે મુખ્ય ભાગ હતા, ટ્રાન્સલેશન મોડેલ, કયા શબ્દનો અનુવાદ શું થાય, અને લેંગ્વેજ મોડેલ, પરિણામી વાક્ય એ ભાષામાં વ્યાકરણની દ્રષ્ટિએ કેટલું સાચું છે. શરૂઆતમાં આ શબ્દ આધારિત હતું, પણ પછી ફ્રેઝ આધારિત SMT આવ્યું, જેમાં આખા શબ્દ સમૂહોનું અનુવાદ થતું. એનાથી ઘણો સુધારો થયો. ગૂગલ ટ્રાન્સલેટ શરૂઆતમાં આ SMT પર જ ચાલતું હતું.
હા, એટલે એણે જ સામાન્ય લોકો સુધી આ ટેકનોલોજી પહોંચાડી.
બિલકુલ. પણ SMTની પણ મર્યાદાઓ હતી.
અને હવે?
હવે આપણે જે યુગમાં છીએ એ છે NMTનો, ન્યુરલ મશીન ટ્રાન્સલેશન.
આ બીજી ક્રાંતિ ક્યારે આવી?
આ આવી લગભગ 2014-15 પછી. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે ડીપ લર્નિંગ શાખા છે એના પર આધારિત છે. અને એણે અનુવાદની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો કર્યો છે.
ન્યુરલ નેટવર્ક, આ થોડું ટેકનિકલ લાગે છે, સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. એનએમટીમાં મુખ્યત્વે એક એન્કોડર ડીકોડર આર્કિટેક્ચર વપરાય છે. કલ્પના કરો કે બે બુદ્ધિશાળી એજન્ટ છે.
ઓકે.
પહેલો એજન્ટ એન્કોડર, એ મૂળ ભાષાનું આખું વાક્ય વાંચે છે અને એનો સાર કાઢીને એના અર્થને એક ખાસ ગાણિતિક કોડમાં ફેરવે છે, એક નંબરનો સેટ જેને વેક્ટર કહેવાય. આ વેક્ટરમાં જાણે વાક્યનો અર્થ સમાઈ ગયો હોય.
અચ્છા, આખા વાક્યનો અર્થ એક કોડમાં. અને બીજો એજન્ટ?
બીજો એજન્ટ ડીકોડર, એ આ ગાણિતિક કોડ વેક્ટરને લે છે અને એના આધારે લક્ષ્ય ભાષામાં, એટલે કે જે ભાષામાં અનુવાદ કરવાનું છે, એમાં નવું વાક્ય બનાવે છે, શબ્દ પછી શબ્દ. અને દરેક શબ્દ બનાવતી વખતે એ ફક્ત કોડને જ નહીં પણ પોતે આગળ કયા શબ્દો બનાવી ચૂક્યો છે અને મૂળ વાક્યનો સંદર્ભ શું હતો એ બધું ધ્યાનમાં રાખે છે. આનાથી વાક્યો વધુ સ્વાભાવિક અને જોડાયેલા લાગે છે.
આ તો એસએમટી કરતા ઘણું અલગ લાગે છે. એસએમટી તો ટુકડાઓમાં કામ કરતું હતું.
બરાબર. એનએમટી આખા વાક્યના સંદર્ભને વધુ સારી રીતે સમજી શકે છે. અને એમાં પણ પછી અટેન્શન મિકેનિઝમ નામની ટેકનિક આવી.
અટેન્શન, ધ્યાન.
હા, એણે લાંબા વાક્યોના અનુવાદમાં ક્રાંતિ લાવી દીધી. એ ડીકોડરને મદદ કરે છે. જ્યારે ડીકોડર અનુવાદ કરતું હોય ત્યારે એને જરૂર પડે તો મૂળ વાક્યના કયા ચોક્કસ શબ્દો પર વધુ ધ્યાન આપવું એ અટેન્શન મિકેનિઝમ નક્કી કરે છે.
ઓહ, એટલે કોઈ મહત્વની વાત છૂટી ન જાય.
બરાબર. આનાથી લાંબા અને જટિલ વાક્યોનું પણ ખૂબ સારું અનુવાદ શક્ય બન્યું. આજના જે સારા ટ્રાન્સલેશન ટૂલ્સ છે, ગૂગલ ટ્રાન્સલેટ, ડીપેલ વગેરે, એ બધા મોટાભાગે એનએમટી અને અટેન્શન પર જ આધારિત છે. ગૂગલે 2016માં આ મોટો ફેરફાર અપનાવ્યો હતો.
આખી સફર ખરેખર અદ્ભુત છે. નિયમોથી શરૂ કરીને પછી આંકડાઓ પર આધાર અને હવે આ ન્યુરલ નેટવર્ક સુધી. પોઇબોના વિશ્લેષણમાંથી આખી સફરના મુખ્ય બોધપાઠ શું નીકળે છે?
સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો બોધપાઠ છે નિયમો પર ડેટાનો વિજય. માનવ ભાષા એટલી જટિલ અને અનિયમિત છે કે તેને કડક નિયમોમાં બાંધી શકાય નહીં. પણ જ્યારે સંશોધકોએ મશીનને લાખો કરોડો ઉદાહરણોમાંથી જાતે જ પેટર્ન શીખવાની છૂટ આપી ત્યારે પરિણામો નાટ્યકીય રીતે સુધર્યા.
એટલે ડેટા વધુ શક્તિશાળી સાબિત થયો.
બીજો મુદ્દો એ પણ લાગે છે કે આ મશીનો ખરેખર ભાષા સમજે છે કે ખાલી પેટર્ન મેચ કરે છે.
આ બીજો ખૂબ જ મહત્વનો મુદ્દો છે જે પોઇબો ઉઠાવે છે. એમટી એ અત્યાધુનિક પેટર્ન મેચિંગ છે, માનવ જેવી સમજણ નથી.
આ થોડું સમજાવો.
મતલબ કે આ સિસ્ટમ્સ ખુરશી એટલે શું કે પ્રેમ એટલે શું એનો અર્થ નથી જાણતી. એ ફક્ત ગાણિતિક રીતે શીખે છે કે એક ભાષામાં શબ્દોની આ પેટર્ન આવે તો બીજી ભાષામાં સામાન્ય રીતે શબ્દોની પેલી પેટર્ન આવે છે. આ સમજવું બહુ જરૂરી છે. હા, જેથી આપણે તેના પર આંધળો વિશ્વાસ ન કરીએ. અને ત્રીજો મુદ્દો અનુવાદ સારો છે કે નહીં એ નક્કી કરવાનો હશે.
બરાબર. ત્રીજો મુદ્દો છે મૂલ્યાંકનની જટિલતા. અનુવાદ સારો છે કે ખરાબ એ માપવું બહુ અઘરું છે. બીએલયુ સ્કોર જેવી ઓટોમેટિક મેટ્રિક્સ છે ખરી, જે મશીન અનુવાદ અને માનવ અનુવાદ વચ્ચે શબ્દોની સરખામણી કરે છે.
પણ એ પૂરતું નથી ખરું ને?
ના, બિલકુલ નહીં. કારણ કે એ ભાષાની સૂક્ષ્મતા, એનો ભાવ, શૈલી કે પછી એ સાંસ્કૃતિક રીતે યોગ્ય છે કે નહીં એ માપી શકતી નથી. કોઈ અનુવાદ વ્યાકરણની દ્રષ્ટિએ 100% સાચો હોય પણ કદાચ જે કહેવાયું છે એનો ભાવ જ બદલી નાખે.
હા, આ બરાબર છે. અને ડેટા પર આટલી બધી નિર્ભરતા, એની પણ કોઈ મર્યાદાઓ હશે.
ચોક્કસ. ચોથો મુદ્દો એ જ છે, ડેટાની ભૂમિકા અને તેની મર્યાદાઓ. એનએમટી જેવી આધુનિક સિસ્ટમ્સ ડેટા પર ખૂબ જ નિર્ભર છે.
એનો અર્થ શું થયો?
એનો અર્થ એ કે જે ભાષાઓ માટે ઓનલાઈન પુષ્કળ ડેટા ઉપલબ્ધ નથી, દાખલા તરીકે આપણી ઘણી ભારતીય ભાષાઓ, એમના માટે મશીન ટ્રાન્સલેશન ઓછું અસરકારક રહે છે. ડેટા જ નથી તો મશીન શીખશે ક્યાંથી?
આ તો મોટી સમસ્યા છે.
અને બીજું, જો ટ્રેનિંગ માટે વપરાયેલા ડેટામાં જ સામાજિક પૂર્વગ્રહો હોય, જેમ કે લિંગ ભેદ કે જાતિ ભેદને લગતા, તો મશીન પણ એ પૂર્વગ્રહો શીખી લે છે અને ક્યારેક તો એને વધુ મજબૂત પણ બનાવી દે છે.
ઓહો, આ તો ખરેખર ચિંતાનો વિષય છે. તો ભવિષ્ય શું છે? શું મશીનો માણસોની જગ્યા લઈ લેશે અનુવાદમાં?
અહીં પોઈબોનો પાંચમો અને અંતિમ મુદ્દો આવે છે, જે થોડો આશાવાદી છે. માનવ મશીન સહયોગનું ભવિષ્ય.
સહયોગ?
હા, એમના મતે એમટી માનવ અનુવાદકોને રિપ્લેસ નહીં કરે, પણ એમની ભૂમિકા બદલી નાખશે. ભવિષ્ય એવું હોઈ શકે કે મશીન અનુવાદનો પહેલો કંટાળાજનક ડ્રાફ્ટ તૈયાર કરી આપે અને પછી માનવ નિષ્ણાત એમાં પોતાની કુશળતા વાપરીને સૂક્ષ્મતા ઉમેરે, એને વધુ સર્જનાત્મક બનાવે અને સૌથી અગત્યનું એને સાંસ્કૃતિક રીતે યોગ્ય બનાવે. એટલે માણસનું કામ વધુ ઉચ્ચ સ્તરનું બનશે.
એટલે મશીન મદદગાર બનશે, હરીફ નહીં,
એવી આશા રાખી શકાય.
પોઈબોના અભ્યાસમાંથી કેટલાક વિચારો ખરેખર એવા છે જે યાદ રહી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
હા, જેમ કે પહેલો વિચાર, જે આખી ટેકનોલોજીના બદલાવનો સાર છે. મશીન ટ્રાન્સલેશનમાં ખરી સફળતા ત્યારે મળી જ્યારે સંશોધકોએ કમ્પ્યુટરને વ્યાકરણના નિયમો શીખવવાનું છોડી દીધું અને તેને લાખો માનવ અનુવાદના ઉદાહરણોમાંથી આંકડાકીય પેટર્ન શીખવા દીધી.
આ સ્પષ્ટ કરે છે કે ડેટા આધારિત એપ્રોચ કેમ ચાલ્યો.
બરાબર. બીજો એક વિચાર એનએમટી કેવી રીતે કામ કરે છે એના પર પ્રકાશ પાડે છે. આધુનિક ન્યુરલ ટ્રાન્સલેશન સિસ્ટમ્સ વાક્યને માણસની જેમ સમજતી નથી, તે વાક્યના અર્થને એક જટિલ ગાણિતિક કોડ વેક્ટરમાં રજૂ કરે છે અને પછી તે કોડને લક્ષ્ય ભાષા માટે યોગ્ય કોડમાં રૂપાંતરિત કરવાનું શીખે છે.
એટલે એ સમજણ નથી પણ ગાણિતિક રૂપાંતરણ છે.
હા, અને ડેટાની મર્યાદા વિશેનો આ મુદ્દો પણ ખૂબ મહત્વનો છે. કોઈ પણ મશીન ટ્રાન્સલેશન સિસ્ટમની ગુણવત્તા તે જે ડેટા પર તાલીમ પામી છે તેના દ્વારા મર્યાદિત હોય છે. આપણા લખાણોમાં રહેલા સામાજિક અને સાંસ્કૃતિક પૂર્વગ્રહો અનિવાર્યપણે આ સિસ્ટમો દ્વારા શીખવામાં આવે છે.
આ આપણને સતર્ક રહેવાનું કહે છે.
ચોક્કસ. અને છેલ્લે ભવિષ્ય તરફનો સંકેત. ભવિષ્ય સહયોગનું છે, જ્યાં મશીનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કરવાનું ભારે કામ કરે છે અને માનવ નિષ્ણાતો તેમની કુશળતા, સૂક્ષ્મતા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક અનુકૂળતાના નિર્ણાયક અંતિમ તબક્કામાં વાપરે છે.
આ એક સકારાત્મક દૃષ્ટિકોણ છે.
હા,
તો આ બધી ટેકનિકલ ચર્ચા પછી સામાન્ય માણસ માટે આનો શું અર્થ છે? રોજિંદા જીવનમાં આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
જુઓ, સામાન્ય રોજિંદા કામકાજ માટે તો આ ટૂલ્સ ખરેખર ઉપયોગી છે. જેમ કે તમે ક્યાંક ફરવા ગયા છો અને ત્યાંની ભાષા નથી આવડતી, તો કોઈ સાઇનબોર્ડ વાંચવું હોય, રેસ્ટોરન્ટમાં મેનુ સમજવું હોય કે કોઈને રસ્તો પૂછવો હોય, એના માટે આ ખૂબ જ સરસ છે, ઝડપી અને સરળ.
પણ શું ધ્યાન રાખવું જોઈએ?
એ ધ્યાન રાખવું કે તે કદાચ શાબ્દિક અનુવાદ આપશે, તેમાં સ્થાનિક વિનમ્રતા, રીતભાત કે ભાવનાત્મક ઊંડાણ કદાચ ન પકડી શકે. એટલે કામચલાઉ સમજ માટે સારું, પણ કોઈ ગંભીર કે સંવેદનશીલ વાતચીત માટે સાવચેતી રાખવી.
અને બિઝનેસમાં વ્યવસાયિક ઉપયોગ માટે
ત્યાં વધુ ધ્યાન રાખવું પડે. કંપનીની અંદરના ઈમેલ કે સામાન્ય દસ્તાવેજો સમજવા માટે કદાચ ચાલે, પણ જ્યારે ગ્રાહકો માટે વેબસાઇટ બનાવવાની હોય, માર્કેટિંગ મટીરિયલ હોય, કોઈ જાહેરાત હોય કે પછી કાનૂની કરાર હોય, ત્યારે ફક્ત મશીન ટ્રાન્સલેશન પર આધાર રાખવો ખૂબ જોખમી છે. ત્યાં એક નાની ભૂલ પણ મોંઘી પડી શકે છે. સાંસ્કૃતિક સચોટતા અને બ્રાન્ડની ઇમેજ માટે પ્રોફેશનલ માનવ અનુવાદક અનિવાર્ય છે.
વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે?
એમના માટે પણ આ ઉપયોગી છે. બીજી ભાષામાં લખાયેલા રિસર્ચ પેપર કે પુસ્તકનું મુખ્ય સાર શું છે એ સમજવામાં મદદ મળે છે.
પણ
એના પર સંપૂર્ણ આધાર ન રાખી શકાય, ખાસ કરીને ટેકનિકલ શબ્દો કે જટિલ સિદ્ધાંતોમાં ભૂલ હોઈ શકે છે. એટલે હંમેશા ઓરિજિનલ સોર્સ ચેક કરવો જરૂરી છે અને ડાયરેક્ટ કોપી પેસ્ટ તો બિલકુલ ન કરવું જોઈએ.
અને પેલો પૂર્વગ્રહવાળો મુદ્દો પણ યાદ રાખવા જેવો છે.
બરાબર. એમટીનો ઉપયોગ કરતી વખતે એ યાદ રાખવું કે તે તાલીમ ડેટામાંથી પૂર્વગ્રહો શીખી શકે છે, એટલે જે પરિણામ મળે એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવું જરૂરી છે.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે મશીન ટ્રાન્સલેશનની આ સફર એ માનવ જિજ્ઞાસા અને ટેકનોલોજીની શક્તિનું એક અદ્ભુત ઉદાહરણ છે. કેવી રીતે નિષ્ફળતામાંથી શીખીને, નવા રસ્તાઓ શોધીને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ.
ખરેખર. અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે આટલી બધી પ્રગતિ પછી પણ આપણને માનવ ભાષાની જટિલતા, એની સમૃદ્ધિ, એની અનોખી શક્તિનો વધુ અહેસાસ થાય છે.
સાચી વાત છે.
મશીનો ઘણું શીખી ગયા છે એમાં કોઈ શંકા નથી, પણ ભાષામાં જે ભાવ છે, જે સંસ્કૃતિ છે, જે સર્જનાત્મકતા છે, એને પકડવી હજુ પણ એમના માટે એક મોટો પડકાર છે.
તે આપણને આપણી ભાષાની કદર કરતા શીખવે છે.
બિલકુલ.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે જોયું કે મશીન ટ્રાન્સલેશન પેટર્ન મેચિંગમાં અને ભાષાકીય બંધારણને સમજવામાં ખૂબ આગળ વધી ગયું છે, પણ શું તે ક્યારે સર્જનાત્મકતાના સ્તર સુધી પહોંચી શકશે?
આ સાર પ્રશ્ન છે.
શું મશીન ક્યારે કવિતાનો ભાવ, વાર્તાની ગૂંથણી કે પછી રમૂજની જે સૂક્ષ્મતા હોય છે એનો સાચો આત્મા સાથેનો અનુવાદ કરી શકશે? કે પછી તે હંમેશા એક અત્યંત ઉપયોગી પણ આખરે તો એક યાંત્રિક સાધન જ રહેશે?
આ પ્રશ્નનો જવાબ કદાચ ભવિષ્ય જ આપશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.